દાદાવાણી જાન્યુઆરી 2024 સંપાદકીય જ્ઞાની પુરુષ દાદાશ્રીની કૃપાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાનની સર્વોચ્ચ અનુભવ કક્ષાએ પહોંચવા બ્રહ્મચર્ય પાલન આવશ્યક છે. પણ બ્રહ્મચર્ય શબ્દ સાંભળતા જ કેટલાક ગૃહસ્થ મહાત્માઓને એમ થાય કે આપણા જીવનમાં આ અશક્ય છે. બ્રહ્મચર્ય સંબંધી ઊંચી વાત બ્રહ્મચર્યો માટે જ છે, પરંતુ આ અક્રમ વિજ્ઞાન એક એવું અજાયબ વિજ્ઞાન છે કે જે મોક્ષ માર્ગમાં પરિણીતોને પણ એડમિટ કરે છે. પોતાના નીચ સ્વરૂપની અજ્ઞાનતાથી સંસારમાં બંધન થયું છે અને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો સંસારની કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ બંધનકારક છે જ નહીં. પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતે પણ ગૃહસ્થ વેશે આ અપવાદ સિદ્ધ કરી આપ્યું છે. પ્રસ્તુત સંકલનમાં મહાત્માઓને ઉદયમાં આવતા ડિસ્ચાર્જ વિકારી ભાવો અને વિષયમાં સુખની માન્યતા સંબંધી પ્રશ્નો જે પ્રેક્ટિકલી મૂંઝવે છે તે જેમ છે તેમ વ્યક્ત થયા છે. તેને છેદવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીની બ્રહ્મચર્ય સંબંધી જ્ઞાનવાણી અત્રે અંકિત થઈ છે, જેમાં વિવિધ સમજણ સ્ટેપ બાય સ્ટેપ મળે છે. જેમ કે વિષયનું વાસ્તવિક સ્વરૂપ, તેની સામે થ્રી વિઝન, વિષય ભીખની લાચારી, વિષયની પરવશતા, ડબલ બેડ પ્રથાની વિકૃતતા, વિષય ત્યાં જ ક્લેશ અને વેર, તાવ આવે ત્યારે દવા લેવી, હકના વિષયનો સંભાવે નિકાલ વગેરે, જેથી અક્રમ વિજ્ઞાનમાં વિષય વિકારને દાંટા મારી કંટ્રોલ કરવાની વાત જ નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિષય વિકાર ઊભા થવાનું જે મૂળ કારણ છે તે સંબંધી સર્વ અજ્ઞાન દૂર કરવામાં આવે તો વિષયના પરિણામો ધીમે ધીમે ખરી પડે છે. આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુષ્કર ગણાય, છતાં પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન પોતે બ્રહ્મચર્યમાં વર્તીને હજારોને વર્તાવી શક્યા છે. પરણેલાઓને પણ એવા પગથિયા સમજાવ્યા છે કે બહારના પરિણામને ફેરફાર કર્યા વગર અંદરની સમજણમાં એવા ફેરફાર કરતા જાઓ કે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બહાર સહજ ફેરફાર આવે. હવે આવા કળિયુગમાં અક્રમ વિજ્ઞાન થકી પ્રત્યક્ષ જ્ઞાનીની સમજણ લઈને પરણેલાઓ બ્રહ્મચર્યનો માર્ગ કેમ પૂરો ન કરી શકે? અનંતવાર વિષય કીચડમાં અલ્પસુખની લાલચે લબ્ધાયો, ખરડાયો ને ઊંડો ગરક્યો, છતાં અક્રમ વિજ્ઞાન સમજાતા ભાવ બ્રહ્મચર્યના નિશ્ચયની શરૂઆત થાય છે. તે આ કળિયુગની એક અજાયબી છે ને. જે મહાત્માઓ ખરેખર આ કીચડમાંથી બહાર નીકળવા માગે છે તેમને હવે હિંમત રહેશે કે અક્રમ વિજ્ઞાન થકી પરિણીતોને પણ બ્રહ્મચર્ય શક્ય છે. જ્ઞાની પુરુષની વિજ્ઞાનમય વાણીથી વિષયના સ્વરૂપની સામે જાગૃતિ રહે, તેમજ ઊભા થતા વિષય સામે ખેદ રહે અને બ્રહ્મચર્યની સમજણ સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પુરુષાર્થ મંડાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી 2024 વિષય સામે પરિણીતોનો સમજણરૂપી પુરુષાર્થ.
અક્રમ માર્ગમાં બ્રહ્મચર્યનું સ્થાન કેટલું?
આ જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્યની આવશ્યકતા ખરી કે નહીં?
બ્રહ્મચર્યની આવશ્યકતા તો જે પાળી શકે તેને માટે ખરી, ને ના પાળી શકે તેને માટે નહીં. જો આવશ્યકતા જ હોય તો બ્રહ્મચર્ય ના પાડનારા માણસોને અખેરાત ઊંઘ જ ના આવે કે આ તો હવે આપણો મોક્ષ જતો રહેશે. અબ્રહ્મચર્યને ખોટું છે એવું જાણે તોય બહુ થઈ ગયું એવું છે ને. આ વાતનો ખુલાસો આજે કહી દીધો. બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્યમાં આવશ્યક શું છે, રૂટકોઝ શું છે, એ કોઈને જડે નહીં એવી વસ્તુ છે. ત્યાં રૂટકોઝ મેં તમને કહી દીધું. આ રૂટકોઝ જે છે એ મૌલિક કહેવાય.
બૌદ્ધિક વિષયોની રમણતા તો રહે જ ને.
અમે સ્ત્રી સંબંધી રમણતાનો વાંધો ઉઠાવીએ છીએ. અબ્રહ્મચર્ય ચાલુ હોય અને બીજી બાજુ જ્ઞાની પુરુષને ગમે તેટલો દેહ અર્પણ કર્યો હોય, પણ સ્ત્રીના દેહ પર રાગ છે એટલે પોતાના દેહ પર પણ એટલો જ રાગ છે, એટલે એટલી અર્પણતા કાચી જ રહે. મધર, ફાધર, ભાઈ, બહેન પરના રાગને અમે રાગ નથી કહેતા, કારણ કે એ રાગમાં એવો તન્મયાકાર થતો નથી, જ્યારે સ્ત્રી વિષયમાં તો એટલો બધો તન્મયાકાર થઈ જાય છે. એટલે મેંથી એટલો બધો ખોવાઈ ગયેલો હોય કે હલાવો તોય ખબર ના પડે. બાકી સાચું બ્રહ્મચર્ય એટલે આત્મચર્યામાં જ આપણો ઉપયોગ અને પૂદગલ વિષયચર્યામાં ઉપયોગ નહીં, એટલે કેવળ આત્મરમણતા, પૂદગલ રમણતા નહીં. બીજી પૂદગલ રમણતા એટલી બાધક નથી, પણ વિષય પૂદગલ રમણતા તો ઠેઠ આત્માનો અનુભવ પણ કરવા દેતું નથી.
ફિલોસોફરો એમ કહે છે કે સેક્સને દબાવવાથી વિકૃત બને છે. સેક્સ આરોગ્ય માટે જરૂરી છે.
એની વાત સાચી છે, પણ અજ્ઞાનીને સેક્સની જરૂર છે, નહીં તો શરીર ઉપર આઘાત પડશે. જે બ્રહ્મચર્યની વાતને સમજે છે તેને સેક્સની જરૂર નથી, અને અજ્ઞાની માણસને જો કદી આ બાંધીએ તો શરીર તૂટી જાય, ખલાસ થઈ જાય.
પણ જેને સંકિત નથી એને પણ બ્રહ્મચર્યનું જો મહત્વ સમજતો હોય તો વાંધો નહીં ને?
એ બ્રહ્મચર્યનું મહત્વ જ્ઞાની સિવાય કે શાસ્ત્રના કોઈ આધાર સિવાય સમજી શકે જ નહીં.
છે કુદરતી પણ લિમિટમાં ઘટે.
તો આ બધા સાધુઓ બ્રહ્મચર્ય પાડે છે એ?
ત્યાં એને શાસ્ત્રનો આધાર છે. એ કોઈ પણ આધાર હોવો જોઈએ. એટલે આ બહારના લોકોને જો કદી એવું કરવા જાય, દબાવવાથી તો વિકૃત થાય. એ બ્રહ્મચર્ય હિતકારી છે કેવી રીતે, કઈ દ્રષ્ટિએ, એ પૂરું સમજી લેવું પડે. એનો અર્થ એ નહીં કે દબાવવાનો, નહીં તો આરોગ્ય બગડે, બીજું કશું નહીં, પણ આરોગ્ય બધું ખલાસ થઈ જાય.
સેક્સ ન દબાવવો જોઈએ, નહીં તો રોગ થાય છે.
રોગ થાય છે, વાત સાચી છે. એ દબાવવાનું એવું નહીં, ઉપવાસ રાજી ખુશીથી કરવા માટે વાંધો નથી. ભૂખને દબાવવાનો વાંધો છે, અઠાગ્રહ કરવાનો વાંધો છે.
તો અબ્રહ્મચર્ય એ નેચર કુદરતના કાયદાની વિરુદ્ધ છે ને?
અબ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ નથી. અબ્રહ્મચર્યની નોર્માલિટી જોઈએ પાછી. અબ્રહ્મચર્યની નોર્માલિટી ચૂકે પછી નેચરની વિરુદ્ધ કહેવાય. અબ્રહ્મચર્યની નોર્માલિટી કોને કહેવાય? એક પત્ની વ્રત હોવું જોઈએ. વળી એનું પ્રમાણ પાછું કેવું હોવું જોઈએ? કે મહિનામાં 8 દાડા કે 4 દાડા, એ એનું પ્રમાણ. પછી તમને ફળ તરત મળે, નેચર તમારી સામી ના થાય.
નેચરની વિરુદ્ધ ગયાનો દાખલો આપો ને.
આ રસની કેરી આપણે ખાઈએ છીએ તે નેચરલ છે, કુદરતી છે, પણ જો પ્રમાણમાં વધારે ખવાઈ જાય તો તે અનનેચરલ છે, અકુદરતી છે. ના ખાવ તો તે અનનેચરલ છે. પ્રમાણથી વધારે ખાવ તો એ બધું પોઈઝન છે, ઝેર છે. એનું પ્રમાણ સચવાવું જોઈએ. નેચર પ્રમાણને સાચવવા માગે છે.
પશુઓને તો કુદરતી હેલ્પ છે ને?
ના, એમનું ચલણ જ કુદરતી છે, એમનું પોતાનું ચલણ જ નથી. આ તો આપણા લોકોને આ કશું ભાન નથી. આ કળિયુગના માણસો કરતા જાનવરોય સારા હોય કે નિયમમાં રહે છે, કળિયુગના માણસોને નિયમ જ નહીં ને.
એવું કેમ થયું કે જાનવરો નિયમમાં અને મનુષ્યો નિયમમાં નહીં?
જાનવરોને તો કુદરતી ખરું ને, એટલે નિયમમાં જ હોય. આ મનુષ્યો એકલા જ બુદ્ધિશાળી, એટલે એમણે જ આ બધી શોધખોળ કરેલી. પછી અત્તરો ચોપડે, સુગંધિ લઈને દુર્ગંધીને ટાળે, પણ દુર્ગંધ એમ તે કંઈ જતી હશે. આ જાનવરોય દુષ્ચારિત્રવાળા નથી હોતા, જાનવરોય ચારિત્રવાળા હોય છે.
એ કેવી રીતે?
જાનવરોને તો અમુક જ સિઝનમાં વિષય હોય, અને આ મનુષ્યોને તો સિઝન બીઝનનું ઠેકાણું જ નહીં. જાનવરો કરતાંય મનુષ્યો ભૂંડા છે. જાનવરોમાં તો કશો અવગુણ છે જ નહીં. બધા અવગુણોનું ખોળિયું હોય તો આ મનુષ્યો. ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્રના આધારે તો મનુષ્ય પણ દેવ કહેવાય છે. લોક કહે છે ને કે આ દેવ જેવા માણસ છે.
મનુષ્યોમાં આ વિષય એ તો કુદરતી અવસ્થા છે ને?
પણ તેમાં આપણે એવું કરી શકીએ કે કુદરતી અવસ્થામાંય પણ એની એક લિમિટ હોય છે. એટલે આપણે જો ધારીએ એટલો પુરુષાર્થ માંડીએ. આત્મા એ પુરુષ થયો ને પુરુષાર્થ માંડે તો ફેરવી શકે, આમ એ ઉકેલ લાવી શકે. ચંબવા બેઠા એટલે ખાખા કરવું એવું કંઈ છે?
ના, જરાય નહીં.
આપણે જોડે રહીએ પણ આપણે કહેવું કે ચંદુભાઈ શું શું લેશો, ત્યારે કહે શાક રોટલી ને આટલો ભાત. ત્યારે આપણે કહીએ ના, આજ આ ત્રણ લો ને, આજ દાદાની પાસે સાંભળવા જવાનું છે ને, એમ કરી અટાવી પટાવીને કામ લઈ લેવું. તે પાછા એવું લેશે એમને એવું કંઈ નથી. આમને તો કહેનાર જોઈએ, સલાહ આપનાર જોઈએ. અને આપણને વાંધોય શો છે, કંઈ ખોટ જવાની છે? કયે દાડે ખાધું નહીં હોય, આવ્યા ત્યારથી ખાખા જ કરીએ છીએ ને, ને કંઈ બીજું નવું માંડ્યું છે આ?
બ્રહ્મચર્ય પોતાના પ્રોજેક્ટનું પરિણામ.
કુદરતને જો સ્ત્રી પુરુષની જરૂરિયાત ન હોય તો એ શા માટે આપ્યું?
સ્ત્રી પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે.
તો બ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ થયું ને?
હા, બ્રહ્મચર્ય તો નેચરની વિરુદ્ધ જ છે ને.
તો પછી જગતમાં બ્રહ્મચર્ય લે છે, અપાય છે, તે શા માટે?
એ તો પૂર્વ ભવે ભાવ કરેલા તેનું ફળ છે.
એ શી રીતે ખબર પડે કે આપણે પૂર્વે ભાવ કરેલા છે?
એ તો કોક જ માણસ હોય, કરોડોમાં એકાદ જણ હોય, બહુ હોય નહીં ને. આ સાધુ મહારાજોને સાથી વૈરાગ આવતો હશે
પૂર્વે ભાવેલું હોય ત્યારે.
એટલે અમે શું કહેવા માગીએ છીએ કે કરાંજીને બ્રહ્મચર્ય ના પાડીશ. બ્રહ્મચર્યની ભાવના ભાવો. બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. બાકી આ સાધુ બ્રહ્મચર્ય પાળે છે એ ભાવનાના ફળ રૂપે છે, એમાં એની જાગૃતિ ના ગણાય. પણ છેવટે જાગૃતિ તો જોઈશે જ. જાગૃત થયા વગર ચાલે નહીં. જાગૃતિ તો જ્ઞાની પુરુષોએ પૂર્વે ભાવના ભાવી ના હોય તો એ અબ્રહ્મચર્યના સાગરમાં પોતે બ્રહ્મચર્ય રાખી શકે, એ જાગૃતિ કહેવાય. દેવતામાં હાથ ગાલવો ને દજાવવું નહીં, એના જેવું જ્ઞાની પુરુષનું બ્રહ્મચર્ય કહેવાય. માણસ જેવી રીતે જીવવા માગે તે જેવી ભાવના પોતે કરે છે એ ભાવનાના ફળ રૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પોતાનો જ પ્રોજેક્ટ છે.
પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું.
એ લેટ ગો કરો. આપણે તમારે બ્રહ્મચર્ય ના પાળવું હોય તો બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પરણી જાઓ, કોઈ પરણે એમાં મને વાંધો નથી. એવું છે જેને સાંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે તેણે પરણવું જોઈએ, બધું જ કરવું જોઈએ. અને જેને ભૌતિક સુખો ના જ ગમતા હોય અને સનાતન સુખ જોઈતું હોય તેણે નહીં.
બ્રહ્મચર્ય ના જ પાડવું એવી મારે ચેલેન્જ નથી, પણ એ વાતની સમજ નથી.
બરોબર છે, વાત સાચી છે. તમારી ચેલેન્જ નથી એ વાત ખરી છે, અને ચેલેન્જ અપાય એવું નથી. કારણ કે આ દુનિયામાં કઈ જાતના ભાવ કર્યા હોય, એણે શું પ્રોજેક્ટ કર્યો હોય એ શું આપણે કહી શકીએ? કોઈએ આખી જિંદગી ભક્તિનો જ પ્રોજેક્ટ કર્યો તો આખી જિંદગી ભક્તિ જ કર્યા કરે. કોઈએ દાન જ આપવાનો પ્રોજેક્ટ કર્યો હોય તો દાન આપે. કોઈએ ઓબ્લાઇઝિંગ નેચરનો કર્યો હોય તો ઓબ્લાઇઝ કર્યા કરે. કોઈ છે તે વિકારી નેચરનો હોય, એ પોતાની સ્ત્રીનું સુખ ભોગવતો હોય પણ બીજી કેટલીક છોકરીઓનો ખોટો લાભ ઉઠાવે. એ બધું ગમે તેવા માણસો હોય, પણ જેવો પ્રોજેક્ટ કર્યો હોય તેવું આ ફળ મળ્યું છે. એના ફળ મળે છે કડવા, તે નર્ક ગતિમાં ભોગવવા જવું પડે.
જ્ઞાનરૂપી નાવડું પહોંચાડે નિર્વિકારી કિનારે.
અક્રમ માર્ગમાં વિકારો હઠાવવાનું સાધન કયું?
અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાક માણસો અહીં મન વચન કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાક સ્ત્રીવાળા હોય તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે અહીં વિકારી પદ જ નથી, પદ જ અહીં નિર્વિકારી છે ને. વિષયો એ વિષ છે તે તદ્દન વિષ નથી, વિષયમાં નિડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય તો તેનો વાંધો નથી, પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને, ત્યાં કંઈ છૂટકો છે? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે એમાં ના કહેવાય નહીં ને. બાકી જ્યાં વિષયની વાત જ હોય ત્યાં ધર્મ નથી, ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ. વિકારથી જ સંસાર ઊભો થયો છે. આ બધો સંસાર એટલે વિષયોનો વિકાર. આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિકારો છે અને મોક્ષ એટલે નિર્વિકાર. આત્મા નિર્વિકાર છે, ત્યાં રાગેય નથી ને દ્વેષેય નથી.
વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને?
હા, એના માટે જ્ઞાન હોય છે, એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવા જોઈએ. સહેજ વિકારી સંબંધવાળો હોય ત્યાં સુધી દુનિયામાં કોઈને સુધારી શકે નહીં. વિકારી સ્વભાવ જ આત્મઘાતી સ્વભાવ. અત્યાર સુધી કોઈએ શીખવાડ્યું નથી કશું.
ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે?
હા, બધું છૂટી જ જાય છે ને. ઘરમાં રહીને તો શું, ગમે ત્યાં રહીને છૂટી જાય જો જ્ઞાની પુરુષ મળે તો. જ્ઞાની પુરુષ મળે અને જો કદી વિકાર ના છૂટી જાય તો એ જ્ઞાની જ ન હોય. આપણે જ્ઞાનીને કહેવું કે આપ કેવા મળ્યા અમને, તે અમને આ વિકાર ઉત્પન્ન થયા. પણ આપણા લોકો વિનયી એટલે એવું નથી બોલતા બિચારા, અફળાય અફળાય કરે છે તોય નથી બોલતા.
ન જાણ્યું જગતે સ્વરૂપ વાસનાનું.
કામ વાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઈચ્છા થવાનું કારણ શું અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય?
કામ વાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામ વાસના સાથી ઉત્પન્ન થાય છે એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય, પણ વસ્તુ સ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ જાણતો જ નથી, પછી શી રીતે કાબૂમાં લઈ શકે? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે એવું દેખાય છે એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે. બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું એ ઉત્પન્ન દશા જાણે ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળા મારે કે ગમે તે કરે તો એ કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.
અભિપ્રાય બદલતા વિષય બંધ.
પણ માનસ શાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે, એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને?
હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી. જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન છે. વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.
આજ્ઞામાં શું હોય છે? સ્થૂળ બંધ કરવાનું?
સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન બુદ્ધિ ચિત્તને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન બુદ્ધિ ચિત્તને અહંકાર બ્રહ્મચર્ય માટે ફરી ગયા એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારા મન બુદ્ધિ ચિત્તને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારે ફરી જ જાય છે.
અજ્ઞાનના વાકે ઇન્દ્રિયોને ડામ.
આ ઇન્દ્રિયો છે તે ભોગવ્યા સિવાય શાંત પડતી નથી, તો એ સિવાય બીજો ઉપાય ખરો?
એવું કશું નથી. ઇન્દ્રિયો તો બિચારી ભોગ ઠેઠ સુધી ભોગવ્યા જ કરે છે, એનામાં જ્યાં સુધી સત્વ હોય ત્યાં સુધી. જીભમાં બરકત હોય ને એની ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ કે તરત એનો સ્વાદ આપણને કહી આપે, અને ઉંમર કૈડી થયેલી હોય ને જીભમાં બરકત ના હોય તો ના કહી આપે. આંખમાં બરકત હોય તો બધી ગમે તે વસ્તુ હોય તો કહી આપે, બરકત જરા ઓછી થયેલી હોય કૈડપણને લઈને તો ના કહી આપે. એટલે ઇન્દ્રિયો તો બિચારી એમને એમ મોડી થઈ જાય છે ઉંમર થાય એટલે, પણ એ વિષય મોડા ના થાય. આ ઇન્દ્રિયો વિષયી નથી, વિષય આ ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોને વગર કામના ડામ દે છે આ લોકો. ઇન્દ્રિયોને શરીરને બધા ડામ દે છે ને, એ પાડાના વાંકે પખાલીને ડામ દે છે. વાંક પાડાનો છે અને દે છે પખાલીને ડામ. વગર કામનું ભૂખે મારે છે મુવા, એનું શું કામ નામ દે છે તું? પાંસરો મરને, તારું વાંકું છે એમ અહીં. દાનત ચોર છે અને તે જ્ઞાની મળ્યા નથી. જ્ઞાની મળે તો સવળે રસ્તે ચડાવી દેવાય, વાર ના લાગે.
વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્વની વસ્તુ છે.
બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે, તે ગમે એટલા તાળા વાસે તો એ કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળા મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં. જ્ઞાનથી બધું જતું રહે.
મનને નહીં, મનના કોઝિસને આતરવા.
મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ ત્યારે એ છે તો નિરસ રહે છે, અને જ્યારે આપણે એને વિષય ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ ત્યારે એ વધારે ઉછળે છે, આકર્ષણ રહે છે. તો એનું શું કારણ?
એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલર જ નહોય. કંટ્રોલર હોવો જોઈએ ને. પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં એટલે મન નથી માનતું. મન તમને ગાંઠતું નથી ને. મનને આંતરવાનું નથી, મનના કોઝિસને આંતરવાના છે. મન તો પોતે એક પરિણામ છે, એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે, પરિણામ બદલાય નહીં. પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય? શાનાથી ઊભું થયું છે મન? ત્યારે કહે વિષયમાં ચોંટેલું છે. ક્યાં ચોંટેલું છે એ ખોડી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે.
એ વિષયોમાંથી બંધ કેવી રીતે કરવું મનને?
વિષયોમાંથી બંધ નહીં કરવાનું. જે વિષયો મન ઊભા કરે છે અને એ મન છે તે પછી પકડ પકડે છે, એ વિષયોને આપણે જ્યાં ત્યાં એ ધીમે ધીમે કમી કરવા જોઈએ, એટલે એના કોઝિસ બંધ કરવા જોઈએ. આપણે પાડોશીને કહીએ કે ભાઈ, તમારે અમારી જોડે ઝઘડો કરવો નહીં, અમારી જોડે આ તકરાર કરવી નહીં. તોય તકરાર થયા કરતી હોય તો આપણે ના સમજીએ કે કંઈ ભૂલ બીજી જ છે. સમજીએ કે ના સમજીએ, ત્યારે કહે શી ભૂલ? ત્યારે કહે આ ઝઘડો ના થાય એવા કારણો ઊભા કરો પછી. એટલે પેલો ઝઘડો તો થઈ જ જશે થોડા દાડા, પણ ઝઘડો ન થવાના કારણોનું જ્યારે સેવન થાય ત્યારે પછી તેવા પરિણામ આવશે. ઝઘડાના કારણો સેવ્યા કરીએ અને ઝઘડો બંધ કરીએ, એ બને ખરું?
ના બને.
એટલે એના કારણો બંધ કરવા પડે. મેં કહ્યું છે ને, મન વચન કાયા એ ઇફેક્ટિવ વસ્તુ છે, એના કોઝિસ બંધ કરો.
કારણ બંધ કરવા એટલે આવું ના થાય એવા ભાવ કરવા, એવું જ ને?
આપણે કારણ બંધ કરવું એટલે ગઈકાલે પોલીસવાળાએ આપણું નામ લખી લીધું હોય, સાયકલ ઉપર જતા હોય ને લાઇટ ન હોય તો નામ લખી લીધું હોય, તો બીજે દાડે આપણે કોઝિસ બંધ કરીએ કે ના બંધ કરીએ? ભાઈ આજ તો લાઈટ ગાલો, તો પછી લખી લે, એ કારણ બંધ થઈ જાય ને. એવી જ રીતે આ કોઝિસ બંધ કરવાના છે. બધું આવડે એવું છે, ફક્ત ચાની જ ટેવ પડી છે એટલી જ છે ભાંજગઢ. લાવો જરા ચા પીએ. મહી અકળાશે તે ઘડીએ ચા પીવાની જરૂર નથી, વિચારવાની જરૂર છે ત્યારે ચા પી નાખે છે. ત્યાં જ્યાં વિચારવાનો સ્કોપ મળે અને મગજ ગૂંચાય ત્યારે કહે ચા પીવી જોઈએ. અલ્યા મુઆ, અત્યારે વિચારવાની જરૂર છે, ચા હમણે રહેવા દે, સવારે પીજે. કોઝિસ બંધ કરીએ તો થાય કે ના થાય?
સમજાયું.
એક ફેરો કોકની જોડે અભિનય કરીએ આપણે, ખસ અહીંથી આગો તો એક ગાળ દઈ દે તો આપણે બીજી વખત એવું ના કરીએ ને?
ના કરીએ.
પેલું એ તો બંધ નહીં થાય. તમે આ રસ્તો બદલો, એનું નામ જ્ઞાન. પેલું બંધ કરવા પ્રયત્ન કરે તેનું નામ જ ભ્રાંતિ. ભ્રાંતિ હંમેશા ઇફેક્ટને જ તોડવા ફરે છે, જ્યારે જ્ઞાન કોઝિસને બંધ કરવા ફરે છે.
દરાજ ખંજવાડે એવું સુખ.
દાદા, ખરું કહું ને તો હજી વિષયમાં મને પોતાને કોક વખત સ્વાદ આવી જાય છે.
એ સ્વાદ તને છોડતો નથી, પણ આમાં સ્વાદ જેવું છે જ ક્યાં? નર્યો ગંધવાડો. આ ગંધવાડાને ચૂસવા જઈએ તો એમાં એટલી બધી ગંધ છે, ઓહોહો એટલી બધી ગંધ છે. કેટલી ગંધ હશે? પાર વગરની ગંધ છે. કૃપાળુદેવે શું લખ્યું છે તે વાંચ્યું છે? એમણે એનું વર્ણન કર્યું છે તે આપણને ચિતરી ચઢે.
છતાંય પણ આ ઇન્દ્રિયને એમાં સ્વાદ આવી જાય છે ને?
સ્વાદ કશો નથી આવતો. એ સ્વાદ તો દરાજ થઈ હોય ને વલુરે તે એવો સ્વાદ આવે છે. એ વલુરે ત્યારે આપણે કહીએ હવે બંધ રાખતો, તો પણ એનો એવો સ્વાદ આવે છે તે છોડતો નથી. પછી લાય બળે છે ત્યારે પાછું ખરાબ લાગે. લાય તો બળે જ ને. કૃપાળુદેવે આ સુખની સરખામણી દરાજ વલુરે એના જેવું સુખ કહ્યું. માણસ વિષય કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય?
ગધેડા જેવો.
એમ શું વાત કરે છે, એ તો આ મનુષ્યને શોભે?
વિષયમાં સુખ સી રીતે?
વિચારવાન માણસ વિષયમાં સુખ સી રીતે માની બેઠો છે તેની જ મને નવાઈ લાગે છે. વિષયના પૃથ્થકરણ કરે તો ખરજવાને વલુરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરે રે, અનંત અવતારાનું આ જ કર્યું. જેટલું આપણને નથી ગમતું તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે, નાકને સૂંઘવું ના ગમે. તે સૂંઘી જોયું તું? સૂંઘી જોવું હતું ને તો વૈરાગ તો આવે. કાનને રૂચે નહીં, ફક્ત ચામડીને રૂચે. લોક તો ખોખાને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે, પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચડ્યું છે. આ વાંદરા સ્ટેશનની ખાડી આવે છે તેની ગંધ ગમે? એથી પણ બુરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર વિચિત્ર પાર્ટ્સમય છે. આ કોથળામાં તો પાર વગરનો વિચિત્ર ગંધવાળો છે. આ આપણીમય હૃદય છે તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો, અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા તો ઊંઘ જ ના આવે ને. આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતિયો આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ના ગમે. ઓહોહો વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે એ દારૂની ગંધ માણસને ગમતી નથી, અને આ વિષય તો સર્વગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ ત્યાં છે. હવે શું હશે આ અજાયબી? આમાંથી છૂટ્યા એટલે પછી રાજા. ભૂખ્યા જ ના હોય તેને શું, ભૂખ્યો હોય તે હોટલોમાં પેસે ને, જ્યાં ને ત્યાં ડાફોડિયું મારે. પણ જે જમ્યો છે, જમીને નિરાંતે ફરે છે, રસ રોટલી ખાઈને ફરે છે, એ શાના હારું ત્યાં હોટલોમાં પેસે, ગંદવાડાવાળી હોટલો. વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉગાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને.
આખી દુનિયાનો એ એઠવાળો.
બાકી વિષય ભોગ એ તો નર્યો એઠવાડો જ છે, આખી દુનિયાનો એઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે. આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે, કોઈ અવલંબનની એને જરૂર નથી. પરમાત્મા જ છે પોતે. નિરાલંબ અનુભવમાં આવે એટલે પરમાત્મા થઈ જ ગયો, એને કશું જડે નહીં. ભીતોની આર પાર ચાલ્યો જાય એવો આત્મા અંદર છે, અનંત સુખનું ધામ છે. આ ખોખાને આપણે શું કરવાનું? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોવાઈ જાય. ખોખું તો શાનું બનેલું છે એ આપણે નથી જાણતા, છતાં લોકો ભૂલી જાય છે ને. ભૂલી જતા હશે લોકો, પણ આ ખોખું તમને ભૂલથાપ ખવડાવી દે. અમારે જ્ઞાની પુરુષને આમ આર પાર દેખાય, કપડાં બધું હોય છતાં કપડાની મહી, ચામડીની મહી જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય? પોતે એક આત્મા જ જુએ ને, બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે, એમાં શું જોવા જેવું છે? ત્યાં જ રાગ થાય છે એ જ અજાયબી છે ને. પોતે નથી જાણતો, જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે, આમાં નવું શું છે? તે પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે, પણ એ તો ભાન નથી ને, એનું નામ જ મોહ ને. અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું. હવે આવી વાત કોઈ કરતું નથી ને, કારણ કે લોકોને વિષય ગમે છે, એટલે આ વાત કાઢે નહીં ને કોઈ. જે નિર્વિષયી છે એ જ આ વાત કાઢે, નહીં તો આવું ખુલ્લમ ખુલ્લું કોણ કહે? છેવટે તો આ બધું છોડ્યા વગર છૂટકો જ નથી. તમે અમને કહો કે મારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે તો અમે હા પાડીએ. સાથી કે ભાઈ બહુ સારું છે બા, ખરો સુખી થવાનો માર્ગ આ છે, જો ઉદય તમારો હોય તો, નહીં તો પૈણો, પૈણીને અનુભવો. એક ફેરો અનુભવ થયો એટલે પછી બીજા અવતારમાં છૂટી જશે.
કોક છૂટી જાય, નહીં તો બાકી છૂટવું મુશ્કેલ છે.
એ અનુભવને નોંધ કરે તો છૂટે, અમે તો ક્ષણે ક્ષણે નોંધ કરવાવાળા.
એવો તો કોક જ નોંધ કરવાવાળો હોય, નહીં તો કીચડમાં ઉતરતો જ જાય.
હા, એ તો કાદવ જ છે, ઊંડો કાદવ છે, એમાં ઉતરતો જ જાય. રિસર્ચ તો નિર્વિષયી હોય તે કરી શકે, વિષયી માણસ રિસર્ચ કરી શકે જ નહીં.
તપાસો વિષયનું પૃથ્થકરણ.
એક ભાઈને વૈરાગ નહોતો આવતો, તેથી મેં એને થ્રી વિઝન આપ્યા. પછી એવું થ્રી વિઝને જોયું તો એને બહુ સરસ વૈરાગ આવી ગયો. તારે એવું જોવું પડે ખરું?
હા, એવો ઉપયોગ કરવો પડે.
એમ, એટલે હજુ મોં ખરો ને?
હા, હજુ એ આમ કોક વખત મોં ચડે. ધારો કે બૈરી સરસ કપડાં પહેરીને આમ ચાલે તો પછી મહી મૂર્છા ઉત્પન્ન થાય.
એમ, ત્યારે પેલા જાપાનીઝ પૂતળાને સરસ કપડાં પહેરાવે છે ત્યાં કેમ મોં નથી થતો? સ્ત્રીનું મળદું હોય અને તેને સારા કપડાં પહેરાવે તો મોં થાય?
ના થાય.
કેમ ના થાય? તો આ બધાને શેનો મોં થાય છે? સ્ત્રી છે, કપડાં સારા પહેર્યા છે, પછી મળદું હોય ને મહી આત્મા નથી તેની ઉપર મોહ થાય? તો શેની ઉપર મોહ થાય છે એ વિચાર્યું નથી ને? આત્મા ના હોય એવી સ્ત્રી જોડે મોહ કરે કોઈ?
ના કરે.
તો એનું શું કારણ? તો એ શું આત્મા જોડે મોહ કરે છે? તારી જે બૈરી છે ને, એની ઉપર ગયા અવતારની તારી દ્રષ્ટિ ચોંટી ગયેલી તેનું આ ફળ આવ્યું છે.
મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એવી બગડી છે ને?
એ જ પરવશતાને, કેટલી બધી પરવશતા.
અને એને તો ઉલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી.
એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે તોય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.
તો એ ભડકી જાય.
નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જવું એવું દેખાય તો આકર્ષણ જ કેમ થાય? એ કેવું ખરાબ દેખાય. પણ આ બોમ્બ ફાટે એવું થઈ જાય ને, તો આમેય ફસામણ થઈ ગઈ ને. લક્કડકા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.
વિકારી સંબંધ ત્યાં સુધી ડખાડખી.
આ તો વૈરાગ્ય જ નથી આવતો. અલ્યા, આ વિષય પ્રિય છે કે તને આ ગાળો પ્રિય છે? મને તો એક ગાળ કોઈએ દીધી હોય તો ફરી સંબંધ જ એની જોડે કટ કરી દઉં, પછી બહારનો સંબંધ રાખું પણ આંતરિક સંબંધ કટ. કંઈ ગાળો ખાવા માટે આ અવતાર છે? તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો, પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે, માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય તેને વિચાર ના આવે? ફોટો લેતો કેવો દેખાય? તોય શરમ ના આવે? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધો ને, પછી તો આ એમને મારે તો એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે, માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધા દુઃખો છે. વિતરાગો કેવા ડાયા! ભગવાન મહાવીર તો 30 વર્ષે ઘરથી છૂટા થઈને મસ્તીમાં ફરતા હતા. એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જ નથી. આ દુનિયામાં કોઈને આ સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાઓ, ભાવે એ ખાવ ને, 12 રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવ ને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવ ને તો એ કંઈ કકડાટ નહીં કરે. અને આ સંબંધમાં તો તમે કહેશો કે મારે નથી જોઈતું, ત્યારે એ કહેશે કે ના, મારે તો જોઈએ જ છે. એ કહેશે કે મારે સિનેમા જોવા જવું છે, ત્યારે તમે ન જાઓ તો કકડાટ. આવી જ બન્યું જાણે. કારણ કે સામો મિશ્રચેતન છે અને એ કરારી છે એટલે દાવો માંડે.
સ્થૂળ ક્લેશનું મૂળિયું વિષય.
મેં ઘણા સારા મહાત્માઓ જોયા છે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, પણ એમનો સ્થૂળ ક્લેશ નથી જતો. સૂક્ષ્મ ક્લેશ તો વખતે હોય, એ ના જાય, પણ સ્થૂળ ક્લેશ આપણાથી કેમ ના જાય?
એવું, આ બધાનો મૂળ છે વિષય. અને આ દુનિયામાં મોટામાં મોટી ફસામણ હોય તો વિષય, અને એમાં કશુંય સુખ નથી બળ્યું. સુખ કશુંય નથી, અને એના ઝઘડા પાર વગરના ઊભા થાય છે. ડખાડખ સાથી ઘરમાં થાય છે. બેઉ વિષયી હોય, જાનવર જેવા વિષયી હોય, પછી આખો દાડો અથડામણ થયા કરે.
પણ મને એ સમજણ પડતી નથી કે ક્લેશ અને વિષયને મેળ કેમ ન ખાતો હશે, ઝઘડો અને વિષય એ બેને મેળ કેમ ન ખાય, એ મારા મગજમાં નથી ઉતરતું. મારઝૂડ સુધીનો ક્લેશ અને વિષય એ બેને મેળ ખાય? શું માણસ ત્યારે આંધળો બની જતો હશે?
અરે સામસામી મારે.
હા, પણ વિષયના પરમાણુ ઊભા થાય ત્યારે આંધળો બની જતો હશે? એને મય યાદ નહીં આવતું હોય કે આપણે મારામારી કરતા હતા?
આ મારામારી કરે ને ત્યારે તો વિષયની મજા આવે એમને. પાછું સોમાન જેવું કશું નહીં. પેલી આને ધોલ મારે ત્યારે આ પેલીને ધોલ મારે. પાછો ધણી અમને આવીને કહી જાય કે મને મારી બૈરી મારે છે ત્યારે હું કહું એ ખરો કે હે તારે તો આવી મળી તો તારું કલ્યાણ થઈ જાય.
આ બધો ફજે તો સાંભળતા જ આમ ત્રાસ થઈ જાય કે આ લોકો કેવી રીતે જીવતા હશે.
છતાંય જીવે છે ને દુનિયા તે જોઈને, અને ના જીવે તો શું કરે, ત્યારે કંઈ મરી જવાય છે.
પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. પાછું એમ થાય કે રોજને રોજ આવા ઝઘડા ચાલ્યા કરે છતાં ધણી બૈરીને આનો ઉકેલ લાવવાનું મન ના થાય, એ અજાયબી છે ને.
એ તો કેટલાય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાએ ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે. તેથી તો અમે કહ્યું કે તમે બંને બ્રહ્મચર્ય વ્રત લઈ લો તો ઉત્તમ લાઈફ થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે, પેલોય જાણે કે એ ક્યાં જવાની છે. આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.
વિષયમાં પડે અનંતકાળના વેર બીજ.
આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે. અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે? આ સ્ત્રી વિષય અને પુરુષ વિષય.
એમાં વેર કેવી રીતે બંધાય? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે?
એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનો ને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી અને આવતો જીવતું છે ત્યાં વેર બંધાય છે.
તે સાથી બંધાય છે.
અભિપ્રાય ડિફરન્સ છે. તેથી તમે કહો કે મારે અત્યારે સિનેમા જોવા જવું છે ત્યારે એ કહેશે કે ના આજ તો મારે નાટક જોવા જવું છે, એટલે ટાઈમિંગ નહીં મળી રહે.
વિષયની ભીખ મંગાતી હશે.
સ્ત્રીઓ ધણીને દબડાવે છે એનું શું કારણ? પુરુષ બહુ વિષયી હોય એટલે દબડાવે. આ સ્ત્રીઓ જમવાનું જમાડે છે તેથી દબડાવતી નથી, વિષયથી દબડાવે છે. જો પુરુષ વિષયી ના હોય તો કોઈ સ્ત્રી દબડાવે જ નહીં, નબળાઈનો જ લાભ લે. પણ જો નબળાઈ ના હોય તો સ્ત્રી કશું નામ જ ના દે. સ્ત્રી જાતિ બહુ કપટવાળી છે અને આપણે ભોળા, એટલે આપણે બે બે ચાર ચાર મહિનાનો કંટ્રોલ રાખવો પડે. તો પછી એની મેળે થાકી જાય, તે એને પછી કંટ્રોલ રહે નહીં. સ્ત્રી જાતિ વશ ક્યારે થાય? આપણે વિષયમાં બહુ સેન્સેટિવ હોઈએ તો એ આપણને વશ કરી નાખે. પણ આપણે વિષયી હોઈએ પણ એમાં સેન્સેટિવ ના થઈએ તો એ વશ થાય. જો એ જમવા બોલાવે તો તમે કહો કે હમણાં નહીં, બે ત્રણ દિવસ પછી, તો એ તમારા વશ રહે, નહીં તો તમે વશ થાઓ. આ વાત હું 15 વર્ષે સમજી ગયો હતો. કેટલાક તો વિષયની ભીખ માંગે કે આજનો દિવસ. અલ્યા, વિષયની ભીખ મંગાય પછી તારી શી દશા થાય? સ્ત્રી શું કરે? ચડી બેસે. સિનેમા જોવા જાઓ તો કહેશે છોકરું ઉંચકી લો. આપણા મહાત્માઓને વિષય હોય પણ વિષયની ભીખ ના હોય. વિષય અને વિષયની ભીખ એ બે વસ્તુ જુદી છે. જ્યાં માન કીર્તિ વિષયોની ભીખ ના હોય ત્યાં ભગવાન હોય. વિષયમાં બહુ સેન્ટિમેન્ટલ ના હોય તો છૂટી જવાય. વિષયની ભીખ ના માગવી. કેટલાક તો વિષયની ભીખ માગે. અરે પગે હઉ લાગે. કેટલાક તો મને એવું હઉ કહી ગયેલા કે મારે સ્ત્રીત્વ વિષયને માટે ના પાડે તો હવે હું શું કરું? મેં કહ્યું કે બા કહે છે એટલે હા પાડશે, મેર ચક્કર તને શરમ નથી આવતી? ના આપે તો શું તેને બા કહેવી? તો મેલ પૂળો, મારે જોઈતુંય નથી કહીએ. આ તો પોતે માગણીઓ કર્યા કરે પછી સ્ત્રી દબડાવ્યા જ કરે ને, અને એ ના પાડે છે તે તો સારું ઉલટું. ભલું થયું ભાંગી જંજાળ. એક વખત એણે ના પાડી એટલે આપણે ફાવ્યા, પછી એ માગણી કરે તો એનો દાવો જ ના સાંભળીએ. ફરી કહીએ તે ના પાડી એટલે મેં બંધ કરી દીધું, તાળું જ વાસી દીધું ને તાળાને ચાવી મારી દીધી. પણ મુઓ પોતે ઢીલો હોય છે એટલે શું થાય? અત્યારે તો મને કેટલાય કહી જાય છે આપણા મહાત્માઓ કે મને કાલાવાલા કરાવડાવે. ત્યારે મેં કહ્યું, મુઆ તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે? ત્યારે સમજ ને, હજુ યોગી થઈ જાને. હવે આને ક્યાં પહોંચી વળાય? આ દુનિયાને કંઈ પહોંચી વળાય? એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે ત્યારે એક વખત અડવા દે છે, ત્યારે મુઓ એના કરતાં સમાધિ લેતો હોય તો શું ખોટું? દરિયામાં સમાધિ લે તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં. આ હારું ચાર વખત સાષ્ટાંગ, આવું સાંભળ્યું નથી. આમાં ભૂલ થઈ છે તે જાણતા નથી, ભીખ માગે છે તે ભૂલ થઈ છે તે ખબર નથી. એક માણસ તો મને ફરિયાદ કરવા આવ્યો મુંબઈમાં અને કહે છે કે પાંચ વખત ફાઇલ નંબર 2 પગે લાગ્યો ત્યારે મારો સંતોષ થયેલો. મુઆ આ કઈ જાતનો માણસ? જાનવર છું કે શું મુઆ? શું જોઈને મને કહેવા આવ્યો તું? વિષયની ભીખ મંગાતી હશે. તમને કેમ લાગે છે? અલ્યા મુઆ, 5 વખત હવે મને સીધું ડિરેક્ટ કહેવા આવ્યો તો મારે વઢવું પડ્યું. પછી મને કહે છે હવે રસ્તો દેખાડો. ત્યારે મેં કહ્યું હવે આ છૂટી જાય તે પછી રસ્તો દેખાડાય, ઊંધું ચાલે ત્યાર પછી શું થાય? હું આ વિષયોની ભીખ માગો છો? કઈ જાતના છો? જાનવર કરતાંય ભૂંડા છો. વિષયની ભીખ મંગાતી હશે, ખાવાની ભીખ ના મંગાય. ભૂખ્યા થયા હો તો કંઈ ભીખ મંગાતી હશે? કંઈ શૂરવીરપણું જોઈએ કે ના જોઈએ? હવે આટલું બધું અસંયમપણું કેમ પોષાય તે? તમે ના સમજ્યા મેં વાત કરી તે?
હા, સમજી ગયો.
આમ જે જે હવ કરે માગતી વખતે, બળ્યું તારી માંગ. પાછો ધણી કહે છે હું ધણી થઉં. અલ્યા મુઆ, આવો ધણી હોતો હશે, અયુક્ત લાગતું નથી તમને? આ યુક્ત વસ્તુ છે, શોભે માણસને, એટલે થોડો ઘણો સંયમ હોવો જોઈએ, બધું હોવું જોઈએ. માણસે સંયમી રહેવું જ જોઈએ, સંયમથી તો માણસની શોભા છે. આ બાઉન્ડ્રી તમને બતાવું, કોઈ પણ વસ્તુમાં યાચકપણું ના જોઈએ. નહીં મળે તો કહેશે જલેબી લાવો ને થોડીક, જલેબી લાવો. મેલ ને મુઆ, અનંત અવતાર જલેબી ખાધી તોય હજુ યાચકપણું રાખો છો? જેને લાલસા હોય ને તેને યાચકપણું થાય. યાચકપણું એ લાચારી છે એક જાતની. આ તો વિષયની ભીખ માગે છે એટલે એ બધા જાનવર કરતાંય ભૂંડા જ કહેવાય ને. હજી છે તે ખાવાની ભીખ મંગાય, પણ ખાવાની ભીખ માગતા નથી 3 દાડા થાય તોય. એવા ખાનદાન માણસ વિષયની ભીખ માંગે છે. મેં કહ્યું જાણે કે અમેરિકામાં નહીં માગતા હોય. તો કહે છે એ વાત જ જવા દો, અહીં બધું બહુ છે, વધારે પ્રમાણ છે.
પુરુષોને વિષયની ભીખ હોય એમ સ્ત્રીઓને પણ વિષયની ભીખ હોય છે ને?
હા, એટલું પુરુષને જો આવડી જાય ને તો પુરુષ જીતી જાય જગત. જીતે નહીં તો પુરુષ યુઝલેસ થઈ જાય, નકામો થઈ જાય. પુરુષ પુરુષ ક્યાં સુધી કહેવાય? સ્ત્રી એની પાસે વિષયની ભીખ માગે ત્યાં સુધી. વધુ વિષયી સ્ત્રી છે, છતાં પુરુષ મૂર્ખો બની જાય છે એ અજાયબી છે ને.
વિષયમાં આશક્તિ એ જ પરવસ્તા.
મને કેટલાક માણસો કહે છે કે આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષય સુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે. મેં કહ્યું કે આ મરી ગયેલા જ છે બધા, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે. આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો. અને બ્રહ્મચર્ય એ પૂદગલ સાર છે એટલે આ વિષયમાં તો એક દાડોય બગાડાય નહીં, એ તો જંગલી અવસ્થા કહેવાય.
તો આ વિષયથી કેવી રીતે ખસાય?
એકવાર એવું સમજે કે આ ગંદવાડો છે તો ખસાય, બાકી આ તો ગંદવાડો છે એવું સમજ્યો જ નથી. એટલે એવી પહેલાં સમજ આવવી જોઈએ. અમને જ્ઞાનીઓને તો બધું ઓપન દેખાય, ખુલ્લું દેખાય. એમાં શું શું હશે તે મતી તરત જ ચોગરદમ બધે ફરી વળે. મહી કેવો ગંદવાડો છે ને શું શું કેવું છે તે બધું દેખાડી દે, જ્યારે આ તો વિષયો જ નથી. વિષયો તો જાનવરોને હોય, આ તો ખાલી આસક્તિ જ છે. બાકી વિષય તો કોનું નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવના આધારે પરવશપણે કરવું પડે તે આ જાનવરોને બિચારાને હોય છે.
તો પછી પરવશતાથી ના કરે તો આસક્તિ કહેવાય?
આસક્તિ જ કહેવાય ને, આ તો શોખથી જ કરે છે. બે પલંગ વેચાતા લાવે છે ને જોડે મૂકે છે ને મચ્છરદાની એક આખી લાવે છે. અલે આ તે કંઈ ધંધો છે? મોક્ષે જવું હોય તો મોક્ષે જવાના ચાળા હોવા જોઈએ. મોક્ષે જવાના ચાળા કેવા હોય? એકાંત શૈયાસનના. શૈયા ને આસન એકાંત હોય. જ્યાં સુધી જે બાબતમાં અંધ છે તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં ને ઉલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે ત્યાર પછી છૂટો થાય, ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય, પછી સમજાતું જાય.
ડબલ બેડની પ્રથા તે હોતી હશે?
આપણું વાક્ય નીકળેલું ને કે પુરુષો બૈરા જોડે સૂઈને આટલા મોટા મરદ માણસ બૈરા જેવા થઈ જાય.
થઈ જાય ને. અલ્યા મુઆ, એક પથારીમાં સુવાતું હશે? અલ્યા, કઈ જાતનો માણસ છે તે? એ સ્ત્રીની શક્તિ ઉડી જાય અને બીજી એની શક્તિ, બંનેની શક્તિ ડિફોર્મ થઈ બગડી જાય છે. અમેરિકાવાળાને માટે બરોબર છે, પણ એમનું જોઈને આપણે લાવ્યા ડબલ બેડ, કિંગ બેડ? આ બાબતમાં વિચાર્યું જ નથી ને. આ કોઈએ કહ્યું નથી, આમાં તો ઠપકોય નથી આપ્યો કોઈએ, સમજણ જ પાડી નથી. ઉલટી આને ઉત્તેજના આપ્યા કરી કે ડબલ બેડ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. આ તો આપણા મહાત્માઓને કહેવાય, બહાર તો બોલાય નહીં. બહાર તો જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહના અવળા ચાલીએ એ ગુનો છે, એ કુદરતી પ્રવાહ છે. આ તો મહાત્માઓ પૂરતી વાત છે, આ સાપેક્ષ વાત છે, આ કંઈ નિરપેક્ષ વાત નથી. એ જે ડાયા થઈ શકે એવા છે તેના પૂરતી. બહાર તો વાત કહેવાય જ નહીં ને, એ તો જેને આ પ્રાપ્તિ થઈ છે તેના માટે વાત છે.
ન યાદ આવે આત્મા બેડરૂમમાં.
જ્ઞાન લીધા પછી નિરાકુળતા વર્તાય છે, છતાંય વિષયમાં આસક્તિ કેમ રહી જાય છે?
મહી એવો માલ ભર્યો છે તે હજી એના મનમાં શ્રદ્ધા છે કે એમાં સુખ છે.
જ્ઞાન લીધા પછી સતત કેવળ આ ભાવ કરું છું, છતાં વિષય સુખની માન્યતા નથી છૂટતી.
ના, પણ એ તો પહેલાંનો હિસાબ છે ને, એટલે છૂટકો જ ના થાય.
વિષય નથી પણ હૂંફણે માટે એમ થાય કે ના સાથે જ શું છે?
ના, એમ નહીં, પણ એ તો જે આ હિસાબ છે ને તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ ચૂકતે હિસાબ થયો ક્યારે કહેવાય? સાથે સૂઈ જતા હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય અને સૂઈ જવું પડતું હોય ત્યારે હિસાબ ચૂકતે થયા, પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું.
પોતાને ગમે પણ મહીથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે.
મનને તો ભલે ગમે પણ આપણને ગમે. તમને સમજાયું ને? આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે, અને ભૂલ તો ભાંગવી પડશે ને. પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને. ભૂલ ભાંગવી ના પડે? અલ્યા, બેડરૂમ ના કરાય. એ તો એક રૂમ હોય તે બધા ભેગા સૂઈ રહેવાનું, ને પેલી તો સંસારી જંજાળ. આ તો બેડરૂમ કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય તે આત્માની વાત તો ક્યાંથી યાદ આવે? બેડરૂમમાં આત્માની વાત યાદ આવતી હશે? આ તો મનુષ્યપણું ખોઈ નાખે છે. આખા બ્રહ્માંડને ત્રુજાવે એવા લોક જુઓ ને, આ દશા તો જુઓ, આ હીન દશા જુઓ. તમે સમજ્યા મારી વાત?
સ્ત્રી સંગ છૂટે તે થાય ભગવાન.
એ સ્ત્રીઓનો સંગ જો 15 દાડા મનુષ્ય છોડે ને, મનુષ્ય 15 દાડા છેટો રહે તો ભગવાન જેવો થઈ જાય.
15 દાડા બૈરાથી દૂર જતા રહીએ તો બૈરાઓ પછી વહેમ ખાય અમારા ઉપર.
એ ગમે તે કહો, એ બધી વકીલાત કહેવાય. એ ગમે તેટલી વકીલાત કરો તો ચાલે, વકીલાતમાં જીતો ખરા, પણ એક્ઝેક્ટ પુરાવા નથી. એ અમે કહીએ છીએ એકલા જુદા રૂમમાં સૂઈ જવાનું, એમાં શું સાયન્સ હશે? સાયન્ટિફિક કારણ છે આની પાછળ. વરસ દાડો છૂટા રહીને પછી તમે એક પથારીમાં સૂઈ જાઓ ને, તો જે દાડે તમે બહારથી આખો દાડો બહુ જ તપીને આવ્યા હોય ને, તે પસીનો સોડશે તમને, અને આ બંને પસીનો સોડશે, ગંધ ઉત્પન્ન થશે. જ્યારે પેલી ગંધ ના ખબર પડે, નાક આ ઇન્દ્રિય ખોવાઈ જાય. ડુંગળી રોજ ખાનારાને આખા ઘરમાં ડુંગળી છે તે ભરેલી હોય તો એને ગંધ ના આવે, અને ડુંગળી ના ખાતો હોય તેને અહીંથી 200 ફૂટ છે તે ડુંગળી હોય તો એને ગંધ આવે. એટલે આ સૂઈ જાય એટલે નાકની ઇન્દ્રિય બધી ખલાસ થઈ જાય, નહીં તો જોડે સુવાતું હશે. આ ડુંગળીની વાત સમજણ પડી તમને?
પડી ગઈ બરાબર.
આવું જ્ઞાને મારે આપવાનું? તમારે બધાએ જાણવું જોઈએ આવું જ્ઞાન. તો આ તો મારે કંઈ જણાવી આપવું પડે?
જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી એ આવરણ ખસે નહીં, ગમે એટલું જાણે તોય. તમારા વચન પરથી જ ખસે બધાને.
આ જગતમાં આત્મા સિવાય જે કંઈ પણ પ્રિય કરવા ગયો એ વિષય થઈ પડે, એને પ્રિય ગણ્યું ત્યાંથી જ આવરણ ફરી વળે, એટલે એની અપ્રિયતા ક્યારેય ના દેખાય. એન્ડ આવે, અંત આવે, તે બધા જ વિષય. જેનો એન્ડ ના આવે, જેનો અંત ના આવે, તે આત્મા.
અબ્રહ્મચર્ય એ પાશવતા.
આત્મામાં કેટલી શક્તિ હશે? અનંત શક્તિઓ છે આત્મામાં, પણ બધી શક્તિઓ આવરેલી પડી છે. જ્યારે જ્ઞાની પુરુષ પાસે જાઓ ત્યારે એ આવરણ કાઢી આપે ને આપણી શક્તિઓ ખીલી ઉઠે. મહી સુખે પાર વગરનું પડ્યું છે, છતાં વિષયોમાં સુખ ખોળે છે. અરે, વિષયમાં સુખ હોતું હશે? આ કૂતરાને ખાવા પીવાનું આપ્યું હોય ને તો તે બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારા બહાર ફર્યા કરે છે. આ મનુષ્યો આખો દાડો ખાઈને ફર્યા કરે છે, એટલે મનુષ્યોને ભૂખનું દુઃખ મટ્યું છે ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે, પણ મનુષ્ય પરમાત્મા થવાનો હોય તો એને વિષય ના હોય. વિષય એ તો જાનવરોની કોડ લેંગ્વેજ છે, સાંકેતિક ભાષા છે, પાશવતા છે, ફૂલ્લી પૂરેપૂરી પાશવતા છે, એટલે એ તો હોવી જ ના જોઈએ.
વિષય દોષથી કર્મનું બંધન થાય છે એ કેવા સ્વરૂપનું હોય છે?
જાનવરના સ્વરૂપનું. વિષય પદ જ જાનવર પદ છે. પહેલાં તો હિન્દુસ્તાનમાં નિર્વિષયી વિષય હતો, એટલે કે એક પુત્રદાન પૂરતો જ વિષય હતો. એટલે આ મોહ છે, બેભાનપણું છે. આ તો અમે વાત કરીએ, બાકી આવી વાત કોઈ કરે નહીં ને. આવું કહે ત્યારે તો વૈરાગ આવે લોકોને.
વૈરાગ ટકે એવો કોઈ નિયમ છે?
વૈરાગ ટકે તો કામ જ કાઢી નાખે. વૈરાગ વિચાર વગર ટકે નહીં, સતત વિચારશીલ હોય તેને જ વૈરાગ ટકે. હું ભોગવું છું કહે, અલ્યા આમાં શું ભોગવવાનું છે? જાનવરોને શરમ આવે આમાં તો. ભોગવવાથી જ આ બધું ભૂલી જાય છે. પછી કરતા ભોગતા થયો કે બધો ઉપદેશ ભૂલી જાય. કરતા ભોગતા ના થયો તો બધો ઉપદેશ એને ખ્યાલમાં રહ્યા કરે, તો જ વૈરાગ રહે ને, નહીં તો વૈરાગ રહે જ નહીં ને. આખી દુનિયા બ્રહ્મચર્યને એક્સેપ્ટ કરે છે, સ્વીકાર કરે છે. પછી જેનાથી બ્રહ્મચર્ય નથી પાળી શકાતું એ જુદી વાત છે. અબ્રહ્મચર્ય એ મનુષ્યમાં રહેલી પાશવતા છે. હરેક જગ્યાએ અબ્રહ્મચર્યને પાશવતા ગણી છે, તેથી તો અબ્રહ્મચર્યની દિવસે ના પાડી છે, કારણ કે એ પાશવી ઉપચાર છે. માટે રાત્રે અંધારું થાય ત્યારે કોઈ દેખે નહીં, જાણે નહીં, આપણી આંખ પણ દેખે નહીં, એ રીતે કરવામાં આવે છે. મનુષ્યોને તો આ બધું શોભે, તેથી જ તો આપણા લોકોએ ગોઠવેલું કે રાત્રે અંધારામાં જ વિષય સેવવાનું રાખવું. સૂર્યનારાયણની હાજરીમાં જો વિષય સેવન કરશો તો હાર્ટફેલના ભણકારા વાગશે. હાઈ બ્લડ પ્રેશર થાય કે લો બ્લડ પ્રેશર થાય અને હાર્ટફેલ થઈ જશે. એટલે વિષય એ અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. લખ્યું છે ને કે છુપા રાખવા પડે જે કામ, એટલે આ વિષય કેવી વસ્તુ છે કે છુપું રાખવું પડે, કોઈને કહેવાય પણ નહીં. છતાં શાસ્ત્રકારોએ એલાવ કર્યું છે કે બધાની રૂબરૂ પૈણો છો માટે હકદાર છો.
છે ડિસ્ચાર્જ, છતાં માગે જાગૃતિ.
આપણું આ અક્રમ વિજ્ઞાન શું કહે છે? ચાર્જને ચાર્જ કહે છે ને ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કહે છે. ડિસ્ચાર્જ એટલે આપણે કશો ત્યાગ કરવાનો કયો નથી. આ જ્ઞાન આપ્યું એટલે તમારે જે ત્યાગ કરવાના હતા તે અહંકાર અને મમતા, એ બેઉનો ત્યાગ થઈ ગયો અને ગ્રહણ કરવાનું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા, તે ગ્રહણ થઈ ગયું. એટલે ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ અને ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ. એટલે ગ્રહણ ત્યાગની કડાકૂટો રહી નહીં કે મારે આ ગ્રહણ કરવું છે કે આ ત્યાગ કરવો છે. એવું બીજું એકલો હવે નિકાલ રહ્યો, કારણ કે અમે અમારા જ્ઞાનથી શોધખોળ કરેલી કે આ બધું ડિસ્ચાર્જ છે. હવે છે ડિસ્ચાર્જ, છતાંય અત્યારના માણસોને જરા અમારે ચેતવવા પડે છે. સ્ત્રી પુરુષના વિષય સંબંધમાં ચેતવવા પડે છે. એક મહાત્મા છે, તે પછી એવું માની બેઠા કે આ બધું ડિસ્ચાર્જ જ છે. ત્યારે મેં એમને સમજણ પાડી કે ડિસ્ચાર્જનો અર્થ શું. તમને તાવ ચડ્યો હોય પછી બેનને, તમારા પત્નીને પૂછીએ કે તમને તાવ ચડ્યો છે, બંનેને તાવ ચડે તો દવા પી લેવી. એકને તાવ ચડ્યો હોય પણ પેલીને તાવ ના ચડે ત્યાં સુધી આપણે દવા પીવી નહીં, અને બંનેને તાવ ચડે ત્યારે પીવી. આ તો રોજ પીવે છે, મીઠી છે ને, ફર્સ્ટ ક્લાસ બેવ. એટલે હું આવું કહું છું એમને, નહીં તો શરીર કેવા દેખાય આમ. હવે એ અજ્ઞાનતામાં પહેલાં દુઃખ હતું, બળતરા જ હતી આખો દાડો. એટલે તું આખો દાડો છે તે આ ધંધો લઈ બેઠેલો, પણ હવે નથી બળતરા. હવે સેજ પાંસરો મરને, બળતરા હોય ત્યાં સુધી હું વઢું નહીં કોઈને. હું જાણું કે બળતો માણસ શું ના કરે, અને અખંડ આનંદવાળા બનાવી આપ્યા છે મેં તમને. હવે આ શું કરવા પીપી કરો છો? વગર તાવમાં મૂવા દવા પીવો છો? કોઈ વગર તાવે દવા પીએ ખરો? જરૂરિયાત જ નહીં શરીરને, એમને એમ આનંદમાં છે. સમજવા જેવી વાત છે. અને એ જે છે એ શરીરને નુકસાનકારક વસ્તુ છે. આજે તમે ખાઓ છો પીઓ છો એનું એક્સ્ટ્રેક્ટ થતું થતું જે વીર્ય, એ આખો સાર છે. એટલે તે ઇકોનોમિકલી સ્ટેજ હોવા જોઈએ, ગમે તેમ લાફું વાપરવાનું નથી. હે, એટલે આપણે તો ચંદુભાઈને કહેવાનું કે ભાઈ આમ ના ચાલે, લાફા ના થવાય, આપણે તો વિષયી છીએ જ નહીં, આપણને લાગતું વળગતું નથી, પણ આપણે ચંદુભાઈને કહેવું જોઈએ, નહીં તો પાછા ચંદુભાઈ માંદા પડે તો આપણે ઉપાધિ ખરીને, એટલે ચેતતા રહીએ તો એમાં શું ખોટું? નહીં તો એ નિર્વીર્ય થાય ને શરીર તો આ કહેશે એ ગયું, એ ગયું, આ ગયું. મેર ચક્કર, ત્યારે પહેલાં દાદાનું કહ્યું માન્યું નહીં અને હવે ગયું ગયું કર્યા કરે છે. 35 વર્ષે તો એક ભાઈને પક્ષાઘાત થઈ ગયો. એ બહુ આસક્તિવાળા હતા, આમ ધર્મ સારો પાડે બધો. પછી મેં એમને કહ્યું, આ તમે આસક્તિ મોડી નહોતી કરતા, પણ હવે તો મોડી કરવી પડશે ને. ત્યારે કહે, મોડી શું, આખી જ ગઈ ને, હવે ક્યાં આસક્તિ રહી? ત્યારે મેં કહ્યું, પહેલેથી સમજ્યા હોત તો આ ભાંજગઢ ના હોત ને. આમ જેલમાં પુરાવ છો ત્યારે સીધા પાંસરા થાવ છો, ત્યારે મુક્ત રહેવામાં શું વાંધો છે? પણ મુક્તિમાં ના રહે નહીં, જેલમાં જઈશું ત્યારે રહીશું પાસરા. એટલે પછી આ અક્રમ માર્ગ નીકળ્યો કે ભાઈ ના, એવું નથી. બંનેને તાવ ચડ્યો હોય તો પીજો દવા. તાવ સાથે આખી રાત હુડ હુડ બેસી રહેવું એના કરતાં પીજો ને, એવું અક્રમ વિજ્ઞાન નીકળ્યું.
ચાર્જ ડિસ્ચાર્જની ભેદરેખા.
સમજદારને વિષય શોભે નહીં. એક બાજુ લાખ રૂપિયા મળતા હોય ને સામે વિષયનો પ્રસંગ હોય તો લાખ જતા કરે પણ વિષય ન સેવે. વિષય જ સંસારનું મૂળ કારણ છે, જગતનું કોઝિસ જ એ છે ને. આપણે તો આ વિષયની છૂટ એટલા માટે આપેલી કે નહીં તો આ માર્ગને કોઈ પામત જ નહીં. એટલે આપણે આ અક્રમ વિજ્ઞાન ડિસ્ચાર્જ અને ચાર્જ રૂપે સમજાવ્યું છે. આ વિષય એ ડિસ્ચાર્જ છે એવું સમજવાની શક્તિ નહીં ને બધાની. આમનું ગજું શું? નહીં તો અમારો જે શબ્દ છે ને ડિસ્ચાર્જ, તે વિષય એ ડિસ્ચાર્જ સ્વરૂપ જ છે. પણ આ વાત સમજવાનું એટલું ગજું જ નહીં ને, કારણ કે રાત દાડો વિષયની જ બળતરાવાળા. નહીં તો આ ચાર્જ અને ડિસ્ચાર્જ અમે જે મૂકેલું છે તે એક્ઝેક્ટલી એમ જ છે. આ તો બહુ ઊંચો માર્ગ બતાવ્યો છે, નહીં તો આમાંથી કોઈ ધર્મ જ ના પામત ને. આ બૈરી છોકરાવાળા શે રીતે ધર્મ પામત?
ઘણા એમ સમજે છે કે અક્રમમાં બ્રહ્મચર્યનું કંઈ મહત્વ જ નથી, એ તો ડિસ્ચાર્જ જ છે ને.
અક્રમનો એવો અર્થ થતો જ નથી. એવો અર્થ કરે તે અક્રમ માર્ગ સમજ્યો જ નથી. જો સમજ્યો હોય તો મારે તેને વિશે સંબંધી ફરી કહેવાનું હોય નહીં. અક્રમ માર્ગ એટલે શું? કે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ ગણવામાં આવે છે, પણ આ લોકોને ડિસ્ચાર્જ જ નથી. આ તો હજી લાલચો હોય છે મહી, આ તો બધા રાજી ખુશીથી કરે છે. ડિસ્ચાર્જને કોઈ સમજ્યું છે? નહીં તો અમે જે માર્ગ મૂકેલો છે તેમાં બ્રહ્મચર્ય સંબંધી ફરી કશું કહેવાનું જ ના હોય. આ તો પોતાની ભાષામાં બંધ બેસતા અર્થ કરે. પછી જમેલા માણસને આપણે ફરી જમવા બેસાડીએ તો તે બહુ શરમાય, પણ પછી જમે ખરો, પણ તે શું કરે? સાચું જમે એવું વિષયમાં હોવું જોઈએ. વિષય વિકાર તો દેખ્યો જ ના ગમે, વિચારતા જ અરેરાટી થઈ જાય, ઉલટી થાય વિચારતા જ, એવું હોવું જોઈએ. ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય તે લોક સમજતું જ નથી, અને ડિસ્ચાર્જનો અર્થ પોતાની ભાષામાં કરે છે.
ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય?
આપણે ગાડીમાંથી કેટલી વખત પડી જઈએ? ગાડીમાંથી તું પડી જાય તો એ ડિસ્ચાર્જ કહેવાય. ત્યાં તું ગુનેગાર નથી, પણ કોઈ જાણી જોઈને પડે ખરો, ત્યાં એની જરાય ઈચ્છા હોય. તમને આ વાતની સમજ પડી? વાત સમજી જવા જેવી છે ને?
બરાબર, સજ્જડ સમજાઈ ગઈ.
કાનબુટ્ટી પકડીને કહો છો કે? નહીં તો ડિસ્ચાર્જની વાતમાં તો અંદર પોલું હાંકે. આ એકલી વિષયની જ બાબતમાં પોલું હાંકવા જેવું નથી.
પોલું કેવી રીતે હાંકે?
જેમ ગાડીમાંથી પડી જાય એને આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ, એવો પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને. આ તો એવું છે ને કે પોતાના હકની સ્ત્રી જોડેનો વિષય એ અજોગતું નથી, છતાંય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણા બધા જર્મ્સ, જંતુઓ, જીવો મરી જાય છે, એટલે અકારણ તો આવું ના જ હોવું જોઈએ ને. કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં જર્મ્સ જ હોય છે અને તે માનવ બીજના હોય છે, એટલે બને ત્યાં સુધી આમાં સાચવવું. આ અમે તમને ટૂંકામાં કહીએ, બાકી આનો પાર આવે નહીં ને.
સંભાવે નિકાલ થતા પત્ની સાથે મોક્ષ.
શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં, અને તે કેવા ભાવે, અહીં સંભાવે નિકાલ કેવી રીતે કરવો?
આ વ્યવહાર તો તમારે પત્ની હોય તો પત્ની જોડે સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ રાખજો. અને આપણાથી આપણી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ. તમને કેમ લાગે છે કેવો વ્યવહાર કરવાનો? એને દુઃખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે? હા, સ્ત્રી પરણેલા છે તે સંસાર વ્યવહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી મને ગાળો ન દે કે આ દાદાએ મારો સંસાર બગાડ્યો. હું એવું નથી કહેવા માગતો. હું તમને કહું છું કે આ જે દવા વિષય સંબંધ છે એ ગળપણવાળી દવા છે. માટે દવા હંમેશા જેમ પ્રમાણથી લઈએ છીએ એવી રીતે પ્રમાણથી લેજો. ગળી લાગે એટલે પી પી કરવી, એવું કંઈ કરાય? જરા તો વિચાર કરો, શું નુકસાન થાય છે? ત્યારે કહે છે કે જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે, લોહી થાય છે. બીજું બધું થતાં થતાં છેવટે એનું રજ અને વીર્ય રૂપે થઈ ખલાસ થઈ જાય છે. લગ્ન જીવન દીપે ક્યારે કે તાવ બંનેને ચડે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં? એકને તાવ વગર દવા પીવે એ લગ્ન જીવન દીપે નહીં. બંનેને તાવ ચડે ત્યારે જ દવા પીવે. ધીસ ઇઝ ધ ઓનલી મેડિસિન. ફક્ત આ જ દવા છે. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્ન જીવન દીપાવવું હોય તો સંયમીની જરૂર છે. આ બધા જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જીવન જોઈએ. આ બધા જે આગળ રામ સીતાને એ બધા થઈ ગયા તે બધા સંયમવાળા, સ્ત્રી સાથે સંયમી. ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે? ના, એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવા ગુણ ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે. એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે વન ટાઈમમાં. તો સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે, સમજતા નથી ને. ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય? એટલે અમે કહ્યું કે સ્ત્રીનો વાંધો નથી, પણ એવી શરતે બેઉ સંપ અને સમજપૂર્વક કરો. ડૉક્ટરે કહી હોય એટલા વખત દવા પીવાની. એ તો રોજ બે બે ત્રણ વખત દવા પીવે એના જેવું આ લોકોએ કરી નાખ્યું છે ને. અને ખરેખર એ દવા એ ગળી નથી.
આ પણ આટલી જ દવા પીવી એ કંઈ આપણા કાબૂમાં છે? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું?
ના, કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં. એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઇલો હોય એનો સંભાવે નિકાલ કરો કહ્યું છે, અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને. કિનારા પર જોખમ છે.
તાવ ચડે તો દવા પીજે.
તમને તાવ ચડે તો દવા પીજે એ મારી વાત ગમી કે ના ગમી?
ગમી ને.
એવું ગમ્યું હોય તો આજથી શરૂ કરી દેવું, ના ગમતું હોય તો થોડા દાડા પછી. આપણે ઉતાવળ શી છે? 25 વર્ષ પછી. આની કંઈક ઓછી જબરજસ્તી છે. બાકી મોટામાં મોટી જોખમદારી તો આ વિષયની જોખમદારી છે. છતાં અમે કહ્યું કે તાવ ચડે તો જ દવા પીજે, તો અમારી જોખમદારી ને તમને મોક્ષમાર્ગમાં વાંધો નહીં આવે. આ આટલી બધી જોખમદારી લેવા છતાં તમે કહો છો કે અમને બરોબર પૂરી છૂટ નથી આપતા, તો તે તમારી ભૂલ જ છે ને. તમને કેવું લાગે છે? આપણું આ અક્રમ વિજ્ઞાન છે, સ્ત્રી સાથે રહેજો. આજે બધા શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે ત્યારે અમે રહેવાનું કહીએ છીએ, પણ જોડે આ થર્મોમીટર આપીએ છીએ એટલે સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો.
એ તાવ ચડતો બંધ થાય કે નહીં?
ના, એ તો ફરી પાછો ચડે.
તો એને બંધ કેવી રીતે કરવો?
એ બંધ ના કરશો. બંનેને તાવ આવે ને દવા પીવો તો જોખમદારી તમારી નહીં, પછી મારી જોખમદારી. જો શોખની ખાતર દવા પીતા હો તો તમારી જોખમદારી. હું જાણું છું કે તમે બધા પરણેલા છો એટલે બધાને કંઈ એમને એમ જ્ઞાન નથી આપ્યું, પણ જોડે જોડે અક્રમની આ જવાબદારી લીધી છે કે આટલે સુધી કાયદામાં હો તો જોખમદાર હું છું.
વાઇફની ઈચ્છા ના હોય અને હસબન્ડના ફોર્સથી પીવી પડે દવા તો શું કરવું?
પણ એ તો શું કરે? કોણે કહ્યું તું પૈણ?
ભોગવે તેની ભૂલ. પણ દાદા, કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો ઓછું થઈ જાય.
એ તો આ સમજવાથી, વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે કે આ તો પીપી કરવા જેવી ચીજ નથી, જરા પાસરા ચાલો ને, એટલે 6-8 દાડા મહિનામાં દવા પીવી જોઈએ. આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઇલનો નિકાલ થાય, નહીં તો ડિફોર્મ થઈ જાય.
તાવ ચડે જ નહીં એવું કંઈક કરી આપો.
એવું જ કરી આપ્યું છે, પણ તમને હજુ
નિશ્ચય કાચો છે?
નિશ્ચય કાચો છે. આ તો ઇફેક્ટ છે, આ ડિસ્ચાર્જ છે, એમ કરીને નિશ્ચય કાચો થઈ જાય છે.
સમજમાં આવે એટલે વર્તનમાં આવે જ ને?
સમજમાં તો આવ્યું નથી. આ બુદ્ધિપૂર્વકનું સુખ નથી એવું સમજમાં જ નથી આવ્યું. મેં જલેબી ખાવાની છૂટ આપી, દૂધપાક ખાવાની છૂટ આપી, આ દારૂમાં સુખ આવે છે એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય, સિગારેટમાં સુખ આવે છે એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય, આમ દેખાદેખીથી જ છે. એક ફેરો જાણી લેવાની જ જરૂર છે કે તાવ આવે તો જ દવા પીવાય. પછી એ બાજુનું નક્કી થઈ ગયું તો મન પછી એવું નક્કી રાખે છે, કારણ કે એને આત્મસુખ તો મળ્યું ને. જેને કોઈ પ્રકારનું સુખ જ ના હોય તેને તો પછી એ વિષય સુખ છે જ, એને તો આપણે વાળીએ જ નહીં અને એને તો વાળી શકીએ પણ નહીં. જ્યારે આ તો આત્મા તરફનું સુખ મળ્યું છે તેથી પોતાના આ સુખમાં વળી જાય છે, અને પાછું મન જ્યારે ક્યાંય સહેજ ટકરાય તો તે વખતે પાછું બહાર પેલી વિષય બાજુ નહીં વળતા આત્મા બાજુ મહી વળી જાય છે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય તેને શું થાય? આ મોક્ષનો માર્ગ છે એટલે અહીં આટલું જ સમજજો. જરા તમને આ વાત ગમી કે આ ક્રમ જ્ઞાન સાચું છે ને?
હા સાચું છે.
વિષયની હાજરીમાં મોક્ષ થાય એવું આ જ્ઞાન છે ને? આ અમારી શોધખોળ છે, બહુ ઊંચી જાતની શોધખોળ છે. તમને લાડવા જલેબી બધું જ ખાવાની છૂટ આપી છે. કૃપાળુ દેવે તો શું કહેલું કે ભાવતી થાળી આવે તો બીજાને આપી દેજો. તે કોઈએ બીજાને આપી દીધી? એકે એવો પાક્યો કે જેણે ભાવતી થાળી બીજાને આપી દીધી? આ કોઈ આપી દે એવા છે? એ તો એક જ્ઞાની પુરુષ એકલા જ એવું કરે. જ્યારે મેં તો તમને કહ્યું કે ભાવતી થાળી ખાજો નિરાંતે, કેરીઓ ખાજો, રસ ખાજો, કોઈએ આવી છૂટ આપી નથી. અત્યાર સુધી કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે સંસારી વેશ્ય આમ થાય. આ તો બધા શાસ્ત્રોએ સ્ત્રીથી છેટા ભાગો એવું કહેલું છે, પણ અમે આ નવી શોધખોળ કરી છે. મારી આ નવી વૈજ્ઞાનિક શોધખોળ છે. 24 તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ. અહીં આપણે પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ, એમાં એવી જવાબદારી રહેતી નથી, એથી અમે છૂટ આપી છે. બાકી શાસ્ત્રકારોએ તો આ હપુચું ઉડાડી જ મેલ્યું કે સ્ત્રીને છોડી દો એમ કહી દીધું. પણ આ તો આપણું વિજ્ઞાન છે, એટલે એક બાજુ શાંતિ રહે એવું છે અને એટલે આજ્ઞામાં રહેવા તૈયાર થાય છે. બાકી છૂટ આપી છે એનો જો ઊંધો અર્થ કરે તો આમાં માર ખાઈ જાય ને.
રોંગ બિલીફ તોડવી એ પુરુષાર્થ.
વિષય સુખથી દૂર રહેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને પુરુષાર્થ કહેવાય?
હા, પણ એ સુખ જ નથી, એ ખાલી માન્યતા જ છે, રોંગ બિલીફ જ છે. વ્યવહારમાં લોકોને આ વાત કહેવાય નહીં, જગત વ્યવહાર માટે આ કામનું જ નથી. આ વાત જગત વ્યવહારના લોકોને કરીએ તો તેમને દુઃખ થાય, કારણ કે આ સુખ એકલું જ અવલંબન છે, તે બિચારાનું આપણે લઈ લીધું. આ તો જેને જ્ઞાન હોય તેને વાત કરાય, નહીં તો વાત જ ના કરાય. જ્ઞાન એવી વસ્તુ છે કે જેને જાણી રાખવાની જરૂર છે, જ્ઞાનને જાણી રાખવાનું, જ્ઞાન જાણવાનું છે. ને એ જાણેલું જ્યારે દર્શનમાં આવે છે, બિલીફમાં આવે છે, ત્યારે વિષય બધા ઉડી જાય. આ તો આપણે વિષય સંબંધી બહુ ઊંડી ચર્ચા નથી કરતા, એનું શું કારણ? કે આ લોકો બહારની દૃષ્ટિ છોડે તોય બહુ ઊંચી વસ્તુ છે. બહારની દૃષ્ટિ એટલે બહાર જે દેખત ભૂલી થાય છે તે ના થાય તોય બહુ થઈ ગયું. એટલે આપણે કહ્યું કે બહાર દ્રષ્ટિ બગડી કે તરત જ પ્રતિક્રમણ કરજો, એને પોતાના હકનો વિષય છોડવાનું નથી કહેતા. કારણ કે એને હકનો વિષય છોડવાનું કહીએ તો એનું બહાર પાછું બગડી જાય.
અક્રમ વિજ્ઞાને આપી છૂટ.
પણ જે લોકો વિષય સુખ ભોગવે છે એમને એટલી ખોટ તો જવાની ને?
જેટલું જેટલું ચાર્જ થયેલું છે એનું તો આપણે વાંધો ના રાખીએ.
પણ એ ચાર્જ થયેલું છે એમ કહેવાય જ કેવી રીતે? એ તો ઘરમાં સ્ત્રી સાથે રહેતા હોઈએ એટલે આ વિષય તો સહજ થઈ ગયેલો હોય છે, ને ઘણી વખત થાય છે, તો એ ચાર્જ થયેલું જ કહેવાય?
ચાર્જ થયેલાની બહાર નથી થવાનું. જે ચાર્જ થયેલું છે તેની બહાર થાય એવું નથી. તેથી તો અમે આમ વિષયો માટે છૂટ મૂકીએ ને, નહીં તો છૂટ મૂકીએ કે? એ તો જવાબદારી છે, અને કોઈએ આવી છૂટ આપી પણ નથી ને.
કોઈએ છૂટ નથી આપી, આમાં તો બહુ સ્ટ્રિક્ટ છે.
એ સ્ટ્રિક્ટ છે એટલે લોકો પામતા નથી. સત્ય હકીકત નહીં જાણવાથી આમાં સ્ટ્રિક્ટ થાય છે, તેથી લોક પામતા નથી. સંસારીઓ તો એમ જ કહે છે કે ભાઈ આપણે તો સંસારી, આપણું તો કલ્યાણ થાય જ નહીં ને, એવું આ લોક પોતાની જાત માટે માની બેઠા છે. એટલે એ સ્ટ્રિક્ટ પણ ખોટું છે. અમે જ્ઞાનથી જુદી જાતનું જોઈએ છીએ.
જેટલો વખત ડિસ્ચાર્જ થાય તે એટલું આવરણ વધે નહીં?
આપણા જ્ઞાનવાળાને આવરણ ના વધે. અમારી આજ્ઞા હોય ને, અમે હકના વિષયની ના કહી જ નથી ને. ના કહ્યું હોય તો આ બધાને ઘેર શું થાય?
તમે જો એની ના કહી હોય તો બહુ મોટું તોફાન થઈ જાય.
પણ અમે એવું કહીએ જ નહીં, કોઈને દુઃખ થાય એવું વર્ણન જ ના કરીએ ને.
અત્યાર સુધી હું આ દ્વંદમાં જ હતો, મને એમ લાગતું હતું કે વિષયથી આવરણ આવે.
પણ જગતે જોયું હશે તેના કરતાં મેં નવી જ જાતનું જોયેલું છે, અને તો જ હું આ આજ્ઞા આપું, નહીં તો આપું જ નહીં ને. આ તો જોખમદારી કહેવાય. મેં એવું વિજ્ઞાન જોયું છે ત્યારે મેં તમને છૂટ આપી છે, નહીં તો છૂટ ના અપાય. મેં તમને છૂટ કેવી રીતે આપી છે? અમે હકના વિષયની છૂટ આપી છે જેથી બહાર દ્રષ્ટિ પછી બગડે નહીં, ને બગડી હોય તે સુધારી લેજો. પણ હકની જગ્યાનું એક જ સ્થાન નક્કી થઈ ગયું એટલે પછી તમને એલાવ કરીએ, માન્ય કરીએ. પણ આ તો ફક્ત આત્મસુખ છે કે બીજું કયું સુખ છે તે જાણવા માટે તમને કહીએ છીએ કે 6 મહિના માટે વિષય છોડીને તો જુઓ, ફક્ત તપાસ કરવા માટે જ. આ સુખ આત્મામાંથી આવ્યું કે વિષયમાંથી આવ્યું
એ તો ખબર પડે છે કે વિષયથી સાચા સુખની ખબર નથી પડતી, છતાં એ થઈ જાય છે.
થાય તેનો વાંધો નથી. આ અક્રમ વિજ્ઞાન છે, બહુ જુદી જાતનું વિજ્ઞાન છે. નહીં તો એક જ ડિસ્ચાર્જ ત્યાં ક્રમિકમાં ચાલવા ના દે. અમે તો આખી જિંદગીના ડિસ્ચાર્જ ચલાવી લીધા છે. આ તો અક્રમ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શું કે એને કોઈ ના પહોંચી વળે.
જ્ઞાનદર્શનથી તૂટે વિષયમાં સુખની બિલીફ.
મેં આત્મા તો તમને આપેલો છે, પણ કઈ વસ્તુ તમને એની અસર થવા દેતી નથી? વિષય. આ વિષય કંઈ રોજ રોજ હોતા નથી, કોક દાડો હોય, પણ તેની પછી અસર બહુ હેરાન કરે છે અને વિષયનો અભિપ્રાય બહુ માર ખવડાવે છે. બ્રહ્મચર્યનો ભંગ થયો માટે જંતુની અસર થઈને, એવો ભંગ હોય જ નહીં તો કેવું સરસ રહે. આ જંતુની સૂક્ષ્મ અસરો એટલી બધી ખરાબ પડે છે કે ઘડીવાર જંપવા જ ના દે.
દાદા, શુદ્ધાત્મા પદમાં રહેવા માટે મુખ્ય વસ્તુ કઈ જોઈએ?
આ વિષયમાંથી છૂટ્યો એટલે પછી શુદ્ધાત્મામાં રહેવાય. બૈરી પરણેલો હોય તેનો અમને વાંધો નથી, પણ હરૈયાનો વાંધો છે. પરણેલી જોડે પાંચમાંથી એક મહાવ્રતનો, બ્રહ્મચર્યનો ભંગ થાય છે. અને કળિયુગમાં તો એવા જંતુઓ એકબીજામાં હોય છે કે તેમને પછી જંપવા જ નથી દેતા, કારણ કે આ બહાર રખડનારાઓને જમ્પ્સ બહુ જ નુકસાન કરે છે, તેની પોતાને ખબર ના પડે. તેથી હું કહું છું ને કે એકને પણ, કારણ કે આ તને નેસેસરી વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. પોતે પૂર્વજન્મમાં બ્રહ્મચર્યના ભાવ ના કરેલા હોય તેથી પરણવું પડે છે. જેણે લગ્ન કરેલું છે તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી. દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી. વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે. એને આ કાળમાં એક સ્ત્રી છે છતાંય બ્રહ્મચર્ય કહેવાય. પોતાની સ્ત્રી જોડેના વિષયમાં પાછો નિયમ હોવો જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે મહિનામાં બે દિવસ, પાંચ દિવસ કે સાત દિવસનું તું જ્ઞાની પુરુષ પાસે નક્કી કરજે, તો પછી એ જ્ઞાની પુરુષ આ જવાબદારી પોતાની માથે લઈ લે ને પછી અમે વિધિ કરી આપીએ. અમારી આજ્ઞા થઈ તો વાંધો નહીં, અમારી પાસે આજ્ઞાપૂર્વકનું હોય તેને કોઈ બાધા ના આવે.
આ જ્ઞાન વગર એ લક્ષ બેસવું બહુ મુશ્કેલ પડે છે.
આ જ્ઞાન વગર ફીટ જ ના થાય ને. મહાવીર ભગવાન 30 વર્ષ સુધી સ્ત્રી સાથે રહ્યા ને છોડી હઉં થઈ, છોકરી હઉં થઈ, અને છેવટે મહાવીરને છૂટું થવું પડ્યું. છેલ્લા 42 વર્ષ સ્ત્રી વગર એમને એમ રહ્યા. આપણે તો છેલ્લા 15 જ વર્ષ સ્ત્રી વગર નીકળે. મન વચન કાયાથી આ છૂટી જાય તોય બહુ થઈ ગયું એવું કહીએ છીએ, નહીં તો છેલ્લો 10કો જ નીકળે તોય બહુ થઈ ગયું. નહીં તોય પણ છેલ્લે આવું બ્રહ્મચર્ય હોવું જોઈએ. હવે એ ઉદય ક્યારે આવે? જ્યારે એનું જ્ઞાન સાંભળો ત્યારે ઉદય આવે. હંમેશા જ્ઞાન સાંભળ્યા વગર દર્શન થાય નહીં, અને દર્શન થાય નહીં ત્યાં સુધી રોંગ બિલીફ તૂટે નહીં. આ જ્ઞાન તો બહુ સરસ છે, પણ હવે પેલો ચેતક મજબૂત કરી લેવાનો છે. વિષયમાં સુખ છે ત્યાં ચેતક બેસાડવાની જરૂર છે. આ વિષયનું આરાધન એ પોલીસવાળો પરાણે કરાવે એવું હોવું જોઈએ. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે, પણ આ ચેતકને એટલો મજબૂત કરી લેવાનો છે કે પોલીસવાળાને સામો થાય. પણ જો એ ચેતકનું ગણકારીએ નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. આપણે એ ચેતકને માનતાન આપીએ, એને ખોરાક આપીએ તો એને પુષ્ટિ મળે. આપણે એ ચેતકના જ્ઞાતાદ્રષ્ટા અને ચેતક એ ચંદુભાઈને ચેત ચેત કરીને ચેતવ્યા કરે. ચંદુભાઈ ચેતકનું ગણકારે છે કે નહીં એ આપણે જોવાનું. સુખની બિલીફ તો સ્વરૂપમાં જ રહેવી જોઈએ. વિષયમાં સુખ છે એ બિલીફમાં જ ના રહેવું જોઈએ. એ તો કેવળ દર્શનની પેઠ, સ્વરૂપમાં જ સુખ છે એવું બિલીફમાં રહેવું જોઈએ. એવી રીતે આપણે ચેતક મજબૂત કરી લીધો હોય પછી વાંધો નહીં, આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને, ખોટ નફાના બધા ખાતા નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે. આ ખરેખર મોક્ષનો માર્ગ છે. કોઈ કાળે કોઈ નામ ના દે એવું આ જ્ઞાન આપેલું છે, પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે. તોય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે. એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે એ છોડવા જેવું નથી. જય સચ્ચિદાનંદ.